ఉదయ గమ్మం పిల్ల మంతుమా గారు ఉదయ గమ్మం పిల్ల మంతుమా
గారు మూలాసనారూఢ మంత్రితుమని అద బుధాల అమ్మతుమా మే వివాదే ఆరంభ కరద్ది బొమ్మ ఆడంబరం ప్రకాశ కరణవా సౌఖ్య క్షేత్రయ మే బద్ద నిదాస్ కరణ తీర్ణే కలాగే మేక నికమ్మ వెచ్చ దయక్ నవే గారు మంత్రితుమని අප්‍රේල් මාසේ ඉදිරිපත් කරපු චක්‍රලේඛයේ සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ වැඩබද්දට යටත් කරලා තිබුණා මේ ගරු පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරපු 50 කෙටුම්පත් දෙකේම සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ වැඩබද්දට යටත් කරලා තිබුණා ඒ විතරක් නෙවෙයි මේ ආණ්ඩුව කොහොම හරි ශ්‍රේෂ්ඨාධිකරණේ නුත් සෞඛ්‍ය ක්ෂේත්‍රයට වැඩබද්ද ගහන එක බේරගත්තා ඒත් අපි ඒකාබද්ධ විපක්ෂයේ අපේ සටන නතර කරේ නැහැ අපි ඊයේ වෙනකම්ම මහා ජනතාව විතරක් නෙවෙයි අධ්‍යාත්මික බලවේග පවා මේ වැට් සාපයෙන් ජනතාව බේරගන්න යොමු කරා ඒ සටනේ ප්‍රතිඵලයක් විදිහට තමයි අද උදෑසන මුදල් ඇමතුමාට සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ වැට්බද්ද අකුල ගන්න උනේ ඒ විතරක් නෙවෙයි ගරු මූලාසනාරූඪ සභා මන්ත්‍රීතුමනි මේ බද්ද පටන් ගන්නකොට දවසකට රුපියල් 33,000ක ආදායමක් තියෙන පෙට්ටි කඩේට බද්ද ගහලායි පටන් ගත්තේ වාර්ෂික පිරිවැටුම රුපියල් මිලියන 12ට වැඩි ආයතන ව්‍යාපාර සියල්ලටම බද්ද ගාලාය පටන් ගත්තේ අද ඒක මිලියන 50 දක්වා ඉහළ නංවල තියෙනවා ඒ වගේම පාසල් දරුවෝ වැඩිපුර අධ්‍යාපනයක් ලබන්න යන ටියුෂන් පන්තියට බද්ද ගාලාය පටන් ගත්තේ අපිට පුළුවන් වෙලා තියෙනවා ඒකෙනුත් නිදාස් කරගන්න අපි ජයග්‍රහණ භූමියක් ලබා ගත්තත් ඒක ප්‍රමාණවත් නැහැ මේ වැඩ් බද්ද නතර කළ යුතුයි මේ වැඩ් බද්දෙන් මේ රටේ අහිංසක දුප්පත් ජනතාව බේරගත යුතුයි තව මේකට අවස්ථාව තියෙනවා මේ ආණ්ඩුවට ජනවරමක් නැහැ ජනතාව මත මේ බද්ද පනවන්න ජනාධිපති වර්ණේ කාලේ මෙතුමන්ලා කතා කරේ ලිච්ඡවි රජදරුවන් ගැන මලක බඹරෙක් මලට නොදෙනසේ රොන් ගන්න ආකාරයෙන් බදු ගන්න ඕනි කියලා තමයි ඒ කාලේ අපිට කිව්වේ මෙතුමන්ලා එහෙම කතා කරලා රටට කිව්වා පෞගිය කාලේ වක්‍ර බදු වැඩි අහිංසක දුප්පත් ජනතාව මතයි බදු පනවලා තියෙන්නේ ඍජු බදු වැඩි කරලා වක්‍ර බදු අඩු කරලා අහිංසක දුප්පත් ජනතාවට සහනය දීලා ධන කුවීරයන්ගෙන් බදු අය කරනවායි කියලා අද මොකද වෙලා තියෙන්නේ එක පැත්තකින් ලයන් බ්‍රූරි වැනි බියර් සමාගම් වලට බදු සාන ලැබෙනවා ලෝක වෙළඳපොලේ ඉන්ධන මිල දැවැන්ත ලෙස පහත වැටී තිබියදී සිල්ලර මිල වෙනස් නොකිරීම නිසා IOC ලංකාවෙනි ඉන්දියානු සමාගම් මහා දැවැන්ත ලාභයක් ලැබනෝ ඊළඟ මෙතන සාකච්ඡා වුණු මහා බැංකු බැඳුම් කර හොරකමින් perpetual treasuries සමාගම විගණනය කළ ගිණුම් වල පමණක් රුපියල් බිලියන 5.1 ලාභයක් වාර්තා කර තිබෙනෝ මේක බිලියන 11 දක්වා ඉහළ යෑමට නියමිතයි මේ සමාගම් වලින් බදු අය කරනවා වෙනුවට අහිංසක දුප්පත් ජනතාවගේ රීරි මාංශේම හුරා කන්නේ මේ ආණ්ඩුව හදන්නේ මේ ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි මේ අද මේ රටේ ඉන්නේ රවි කරුණානායක ඇමතුමාව හීනෙන් දැක්කම බය වෙලා නැගිටින ජනතාවක් ඉස්සර නම් පුංචි දරුවන් කිව්වේ අම්මලා බත් කවා ගන්න ඕන වුණාම නගරේ නම් කිව්වේ ඔන්න පුතේ ඩ්‍රැකියුලා එනවා කියලා ගම්වල නම් කිව්වේ ඔන්න පුතේ මාසෝනා එනවා කියලා දැන් කියන්නේ ඔන්න පුතේ වැට්මෑන් එනවා කියලා මේ මුළු රටම අද මේ වැට්බද්දෙන් බීතියට පත් කරලා තියෙන්නේ. හැබැයි මේ ආණ්ඩුවට තවම අවස්ථාවක් තියෙනවා. මේ බද්ද හකුල ගන්න. අද මුදල් ඇමතුමා කියනවා රුපියල් බිලියන 30ක් තමයි මේකෙන් රැස් කරන්න හදන්නේ කියලා. වසරටම බිලියන 100යි නම් බිලියන 30ක් රැස් කරන්න බෑ මන්ත්‍රීතුමනි. උපරිමයේ බිලියන 16ක් රැස් කරන්න පුළුවන් වේවි. හැබැයි මං අර කිව්ව සමාගම් වල තියෙන අයිතු ලාභේ විශේෂ බද්දක් කරලා මේ බිලියන 16 හොයාගෙන අහිංසක ජනතාව මේ බද්දෙන් නිදහස් කරන්න පුළුවන්. අපි ආණ්ඩුවට යෝජනා කරනවා මේ පණ තකුල ගන්න. වහාම මේ අයිතු ලාභ ලැබූ සමාගම් උපයා තින ලාභය බිලියන 16ක් භාණ්ඩාගාරයට ගන්න පණතක් ගේන්න අපටත් පුළුවන් වෙනවා තමුන්නාන්සලාත් එක්ක සම්මාදන් වෙලා මේ පණත සම්මත කරලා කවුරුත් පිළිගන්න ආකාරයට තමුන්නාන්සලාට තියෙන මුදල් ප්‍රශ්න විසඳ ගන්න. හැබැයි තමුන්නාන්සලා ඒක කරන්න සූදානම් නැහැ. තමුන්නාන්සලාගේ ගජ මිතුරන්ට අත තියන්න තමුන්නාන්සලා සූදානම් නැහැ. ගරු සභාපතිතුමනි අද මේ ආණ්ඩු පක්ෂ සියලුම කතාවල කියවුණු පොදු කාරණයක් තමයි පසුගිය ආණ්ඩුව කාලේ ණය ගෙවන්න මේ බද්ද අය කරන්න සිද්ධ වෙනවා කියලා. මේක නිකම්ම නිකම් බොරුවක් නෙවෙයි. මේක පට්ටපල් බොරුවක්. අර්ජුන් මහේන්ද්‍රන් මේ ආණ්ඩුව විසින් පත් කරපු මහ බැංකු අධිපතිවරයා සිය අත්සනින් නිකුත් කළ 2015 මහ බැංකු වාර්තාව අනුව 2014 වසර අගදීත් ලංකාවේ ණය අර්බුදයක් තිබුණේ නැහැ. ණය සේවා ගෙවීම්, ණය වාරික සහ පොලී ගෙවීම් 2013 වසරේ රුපියල් බිලියන 1162.9යි. 2014 වසරේ රුපියල් බිලියන 1076.3යි. ගරු මූලාසනා රූඩ මන්ත්‍රීතුමනි, රුපියල් ඩොලරයට සාපේක්ෂව රුපියල් 1.45කින් පිරියමින් තිබියදී 2013ට වඩා 2014දී අපි ගෙවුව ණය පොලිසා වාරික රුපියල් බිලියන 87කින් අඩු වෙලා ආර්ථිකයේ හොඳටම කලමනාකරණය වෙලා තමයි මේ 2014 දෙසැම්බර් මම නෙවෙයි කියන්නේ කවුද? අර්ජුන් මහේන්ද්‍රන් මැතිතුමා. එතකොට එහෙම තිබ්බ රටේ 2015දී මොකද වෙන්නේ? 2014 වසර අගදී ලංකාවේ නොපියවු ණය රුපියල් බිලියන 7391යි. 2015 වසර අග වෙන විට නොපියවු ණය රුපියල් බිලියන 8475යි. එකම එක වසරක් තුල රුපියල් බිලියන 1084කින් ලංකාවේ ණය වැඩි වෙලා තියෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, එක වසරක් තුල ලංකා ඉතිහාසයේ ප්‍රථම වතාවට රුපියල් ට්‍රිලියනයකින් ණය වැඩි වෙලා වාර්ෂික වර්ධනය විතරක් 15%ක්. මෙහෙම දෙයක් ඉතිහාසයේ කවදාවත් වෙලා නැහැ. අපි ගත්ත ණය ආපහු ගෙවන්න ණය ගත්තා නම් ගත්ත ණය ප්‍රමාණය ආපහු ගෙවුව ණය ප්‍රමාණය සමාන වෙන්න ඕන. එහෙනම් ණය මේ ට්‍රිලියනයකින් වර්ධනය වුණේ කොහොමද? එහෙනම් ඇත්තටම මොකද වුණේ? ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අවුරුදු 21ක් එක්සත් ජාතික පක්ෂ විපක්ෂ ඉන්න අතරේ ලෝකෙ වෙනස් වුණා. ඇමරිකාව බ්‍රිතාන්‍යයේ බලය බිඳ වැටිලා චීනය නව බලවතෙක් ඉදිරිය නැගිට්ටා. මේක මෙතුමල්ලා දැකලා තිබුණේ නැහැ. ඒ නිසා මෙතුමල්ලා පරණ පුරුදු බටහිර ආධිපත්‍ය ගැන සීන මවාගෙන විපක්ෂයේ ඉඳන් චණ්ඩි කතා කිව්වා. අපි බලයට ආවොත් චීන වරාය නගර ව්‍යාපෘතිය නතර කරනවා අය කිව්වා. කිව්වා වගේම නතර කරන්න මේ අයට සිද්ධ වුණා. මොකද වුනේ? ලෝකයේ ඉන්න ලොකුම ආයෝජකයා චීන ආණ්ඩුව. ඇමරිකාව, එංගලන්තය වැනි පරණ බලවතුන් අද වෙළඳාම සඳහා, ආයෝජනය සඳහා, ණය ආධාර සඳහා යැපෙන්නේ චීනය මත. මේ චීනය කරපු ආයෝජනය චීනයත් එක්ක කතා නොකර ඒක පාර්ශ්වය මේ ආණ්ඩුව නතර කළා. අනිකුත් ආයෝජකයෝ හිතුවා, ගරු සභාපතිතුමනි, යකඩ මල්ලට ගුල්ලු ගැහුවා නම් වීමල්ල නොබලාම විසිකරන් කියලා තමයි සිංහල කියමනේ කියන්නේ. ඒ නිසා
ගරු මන්ත්‍රීතුමා විනාඩියයි.
චීනයටත් මේම නම් අපිට කොහොම වෙයිද කියලා අනිත් ආයෝජකව අකුලගෙන යන්න පටන් ගත්තා. ඒ අතරේ 2015 ජනවාරි 29 ඉදිරිපත් කරපු මැතිවරණ අයවැය දැක්කම මේ රටේ ආර්ථිකය කඩාගෙන වැටෙනවා කියලා දැකලා අනිත් ආයෝජකව අකුලගෙන යන්න පටන් ගත්තා. මොකද වුනේ? 2014 ලංකාවේ විදේශ ආයෝජන රුපියල් ඇමරිකානු ඩොලර් මිලියන 894යි. හැබැයි 2015 ඒක ඩොලර් මිලියන 681 දක්වා පහත වැටෙනවා. මෙතුමල්ලා කිව්වේ රාජපක්ෂ ආණ්ඩුව යුගයේ කොමිස් සිල්ලන නිසා ආයෝජකයෝ එන්නේ නැහැ. අපි ආවම ලෝකෙ පුරාම ඉන්න ආයෝජකව ලංකාවට එනවා කියලා. ඉන්න ආයෝජකයොත් අකුලගෙන ගියා කියලයි අර්ජුන් මහේන්ද්‍රන්ගේ මහ බැංකු වාර්තාව කියන්නේ.
ගරු මන්ත්‍රීතුමා, කාලය අවසන්යි.
ඔව්, මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මම අවසන් කරනවා. ඒ නිසා මේ වැඩබැරි ආණ්ඩුවේ නොහැකියාව නිසායි ආර්ථිකය කඩා වැටුනේ. ආර්ථිකය කඩා වැටුනම, ආදායම කඩා වැටුනම බදු ගහන එකයි ණය ගන්න එකයි ඇරෙන්න වෙන විකල්පයක් මේ ආණ්ඩුවට නැහැ. ඒ නිසා තමන්ගේ නොහැකියාව බදු වලට පත් කරලා අහිංසක දුප්පත් ජනතාවගේ ඇඟ මත පටවන්න එපා. ඒ ශාපය ඔබට වැදෙනවා කියන එක අද මේ පනතට අත උස්සන්න බලාගෙන ඉන්න ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරුන්ට මතක් කරමින් මම නිහඬ වෙනවා.
ස්තුතියි. ඔනරබල් චාස් නිර්මලනාද.
நன்றி தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று வட்வரி அதிகரிப்பு தொடர்பாக நடக்கின்ற விவாதத்தில் என்னை பேச அனுமதித்ததற்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். உண்மையில் வட்வரி அதிகரிப்பு என்பது உங்களுடைய இந்த அரசாங்க நிதியமைச்சருடைய முன்மொழிவு என்பது அவருடைய அரசாங்கத்தில் உள்ள பிரச்சனைகள் தொடர்பாக அவருடைய கருத்தை முன்வைத்திருந்தாலும் அது மக்கள் மீது நேரடியாக அந்த வரியை அறவிடுவது என்பது மக்கள் பிரதிநிதிகளாகிய எங்களால் ஏற்றுக்கொள்ள முடியாது. மக்களுக்கு சுமை இல்லாமல் ஏற்படுகின்ற ஒரு வருமானத்தை அரசாங்கம் திட்டமிடல் செய்ய வேண்டும். நேரடியாக மக்களுக்கு வரி செலுத்தி அரசாங்கத்தில் இருக்கின்ற கடன்களை செலுத்த முயல்வது எங்களுடைய மக்களை மீண்டும் மீண்டும் நெருக்கடியில் தள்ளுவது போன்றுதான் அமைகின்றது. அதே நேரத்தில் இந்த வரியால் சேர்கின்ற பணத்தை நான் குறிப்பிடுகின்றேன், வரியால் சேர்கின்ற பணத்தை ஒரு சில அமைச்சர்களுடைய ஊழல், அவர்கள் கடந்த காலத்திலும் தற்பொழுதும் செய்து கொண்டிருக்கின்ற ஊழல்கள் தொடர்பாகவும் அந்த ஊழல்களில் அமைச்சர்கள் பெற்ற பணத்தை அரச சொத்தாக்குவதன் மூலமும் இந்த மக்கள் வரியை மக்கள் மீது சுமத்துகின்ற சுமையை குறைக்க முடியும் என்றும் நான் இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். உதாரணமாக 2014 வவுனியா மாவட்டத்தில் பொருளாதார அபிவிருத்தி அமைச்சினால் வீட்டுக்கு வீடு ஊருக்கு ஊர் என்ற ஒரு திட்டத்திற்கு அமைவாக 40 மில்லியன் ரூபாய் நிதி ஒதுக்கப்பட்டது. அந்த 40 மில்லியன் ரூபாவினை வன்னி அமைச்சர் தன்னுடைய கட்சிக்காக குறிப்பிட்ட ஒரு சிலருக்கு கொடுத்துவிட்டு அதற்கு என்ன நடந்தது என்று கூடி இன்று வரை தெரியவில்லை. அன்று இருந்த அந்த மாவட்ட திட்டமிடல் அதிகாரியும் அந்த வவுனியா நகர பிரதேச செயலாளரும் தான் இன்றும் இருக்கிறார்கள். அந்த வவுனியா மாவட்டத்திற்கு வந்த அந்த 40 மில்லியன் ரூபாவை வவுனியாவின் மற்ற பிரதேச செயலகங்களுக்கு ஒதுக்காமல் தனியாக இருக்கின்ற மன்னிக்க வேண்டும், வவுனியா நகர பிரதேச செயலகத்திற்கு ஒதுக்கி அந்த பணத்தை அவர்கள் என்ன முறையில் கையாண்டார்கள் என்பது கேள்விக்குறியாக இருக்கிறது. அரசாங்கம் இதை கண்டுபிடிக்க வேண்டும். இந்த வழக்கு எஃப்சிஐடியிலும் இருக்கின்றது. அந்த எஃப்சிஐடியில் இருக்கின்ற அந்த வழக்குகளை, அமைச்சர்கள் மீது இருக்கின்ற வழக்குகளை எஃப்சிஐடி அதை உறுதிப்படுத்தி அந்த சொத்துக்களை அரச உடைமை ஆக்கினால் இந்த வட்டரி அதிகரிப்பு தேவையில்லை என்று நான் நினைக்கின்றேன். ஏனென்றால் அரசாங்கத்தால் எதிர்பார்க்கின்ற அந்த வட்டரியை விட மேலதிகமான பணம் அந்த அமைச்சர்களுடைய ஊழலில் இருக்கிறது. அவர்கள் மேல் இருக்கின்ற அந்த மேலதிகமாக சேர்த்த சொத்துக்களை, முறையற்ற விதத்தில் மேலதிகமாக சேர்த்த சொத்துக்களை அபகரித்து அதை அரச உடைமை ஆக்குவதன் மூலம் இந்த வரியை மக்கள் மத்தியில் சுமத்தாமல் இந்த அரசாங்கத்துக்கு அந்த பணத்தை பெற்றுக்கொள்ள முடியும் என்று நான் இந்த நேரத்தில் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அதே நேரத்தில் இந்த எங்களுடைய மன்னார் மாவட்டத்தில் பாதுகாப்பு பிரதி அமைச்சர் இங்கு இருப்பதால் ஒரு சில விடயங்களை குறிப்பிட விரும்புகின்றேன். ஒரு வாரத்திற்கு முன்பு மன்னார் பிரதேசத்தில் சிலாவத்துறை பிரதேசத்தில் அரிப்பு என்ற கிராமத்தில் கடற்படை வீரர் ஒருவரை குறிப்பிட்ட சிலர் தாக்கியிருந்தார்கள். அதற்கு சரியான முறையில் விசாரணை நடைபெற்றுக் கொண்டிருக்கிறது. அதற்காக 11 பேரை போலீசாரால் கைது செய்யப்பட்டு தற்பொழுது அவர்கள் விளக்கமறியல் இருக்கிறார்கள். அது அந்த விடயம் சம்பந்தமாக அன்றே வன்னி பிராந்திய போலீஸ் மாதிபரும் பங்கு தந்தையர்களும் நாங்களும் கடற்படை இணைந்து ஒரு இணக்கப்பாட்டுக்கு வந்திருந்தோம். அந்த விசாரணை பக்க சார்பில்லாமல் நடைபெற வேண்டும் என்றும் அதே நேரத்தில் மற்ற விடயங்கள் சாதாரணமாக இயல்பாக மக்கள் இவ்வளவு காலமும் கடற்படையுடனும் இராணுவத்தினருடனும் போலீசாருடனும் இவ்வளவு மக்கள் இருந்த உறவை தொடர்ந்து பேண வேண்டும் என்றும் அந்த கூட்டத்தில் இணக்கம் காணப்பட்டது. ஆனால் கடற்படை அதை ஒரு மனதில் ஒரு விரோதமாக வைத்து எங்களுடைய அரிப்பு பகுதி மீனவர்களை மட்டுமல்ல மன்னார் மாவட்டத்தில் கடலுக்கு செல்கின்ற மீனவர்கள் எல்லோரையும் ஒரு பழிவாங்குகின்ற உணர்வு மூலம் தகாத வார்த்தைகளாலும் அவர்கள் ஒரு மனிதர்களால் மதிக்க முடியாத சில வார்த்தை பற்றி நான் சொல்ல விரும்பவில்லை. ஏனென்றால் நான் அந்த விடயம் தொடர்வதை விரும்பவில்லை. கௌரவ பாதுகாப்பு பிரதி அமைச்சரின் கவனத்திற்கு அங்குள்ள கடற்படை இராணுவத்தினருக்கு நீங்கள் ஒரு அறிவுரை கூற வேண்டும். அங்கு வளமையான விதத்தில் எங்களுடைய மீனவர்கள் மீன் பிடிப்பதற்கு வழிவகைகள் செய்ய வேண்டும். ஏனென்று சொன்னால் அவர்கள் ஒரு வார காலமாக இன்னும் மீன் பிடிக்க செல்ல முடியாமல் இருக்கின்றது. இன்று கூடி அவர்கள் தொழிலுக்கு சென்றிருக்கிறார்கள். கடற்படையினர் அவர்களை தடுத்து வைத்து இரண்டு மணித்தியாலங்கள் கடலுக்குள் தடுத்து வைத்து பின்புதான் அவர்களை விடுதலை செய்திருக்கிறார்கள். அவர்கள் மீனவர்கள் ஒரு அச்ச உணர்வுடனேயே தற்போது இருக்கிறார்கள். அந்த நிலை தொடராமல் இருக்க வேண்டும் என்றும் நான் இந்த நேரத்தில் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். எங்களுடைய மக்கள் இயல்பான வாழ்க்கைக்கு வாழ முற்படுகின்ற போது ஒரு சில சம்பவங்கள் அதை தடுக்க நினைக்கிறது. அதை நாங்கள் அந்த விடயத்தை பக்க சார்பற்ற விசாரணைக்கு உட்படுத்திவிட்டு மற்ற விடயங்களுக்கு செல்ல வேண்டும். உண்மையில் 4 தினங்களுக்கு முன்பு பல்கலைக்கழக மாணவர்கள் இருவர்கள் சுட்டுக் கொல்லப்பட்டது மிகவும் வேதனையான விடயமும் கூட, வேதனையான விடயம் ஏற்றுக்கொள்ள முடியாத விடயமும் கூட. இருப்பினும் அந்த விடயத்தை பக்க சார்பற்ற விசாரணையாக நடத்த வேண்டும் என்று நாங்கள் கூறியிருக்கிறோமே ஒழிய இது விடுத்து அதை காரணங்காட்டி வேறு நிகழ்வுகளுக்கு அல்லது போலீஸ் மீது ஒரு ஆத்திரமூட்டுகின்ற நிகழ்வுக்கு நாங்கள் செல்லவில்லை. அதை கருத்தில் கொண்டு இந்த மன்னார் பிராந்திய கடற்படை அதிகாரிக்கு தங்களால் ஒரு அறிவுறுத்தல் வழங்க வேண்டும். மீனவர்கள் இயல்பான முறையில் மீன்பிடிக்க செல்வதற்கு உங்களுடைய ஒத்துழைப்பை கேட்டு நிற்கின்றேன். அதே நேரத்தில் இன்றைய இந்த விவாதம் தொடர்பாகவும் நான் மீண்டும் எனது கருத்தை முன்வைக்கின்றேன். மக்கள் மீது செலுத்துகின்ற வரியை ஏற்றுக்கொள்வதை விடுத்து நான் ஏற்கனவே கூறியது போல ஒரு சில அமைச்சர்கள் மீது இருக்கின்ற அந்த குற்றச்சாட்டுகளை உண்மையில் விசாரித்தால் அவர்களுக்கு அந்த பணம், நீங்க வரியால் கிடைக்கின்ற பணத்துக்கு மேலதிகமான பணங்கள் உங்களுடைய அரசாங்கத்துக்கு வந்து கிடைக்கும் என்றும் கூறி இந்த FCIDக்கு ஒரு பகிரங்க கோரிக்கையும் விடுக்கின்றேன். இந்த வவுனியா மாவட்டத்தில் நடந்த 2014 நடந்த அந்த 40 மில்லியன் வீட்டுக்கு வீடு ஊருக்கு ஊர் திட்டத்தின் ஊடாக வந்த அந்த 40 மில்லியன் ரூபாய் நிதியை எங்கு சென்றது, அது எப்படி மக்களுக்கு வழங்கப்பட்டது, அந்த மிகுதி பணத்தை யார் எடுத்தார்கள் என்ற அந்த உண்மையை FCIDக்கு கண்டுபிடிக்க வேண்டும் என்று சொல்லி விடைபெற நன்றி.
தேங்க்யூ. ஹொனரபிள் இசாக் ரஹ்மான்.
கௌரவ பாராளுமன்ற சபை முதல்வர் அவர்களே, எனக்கு இன்று இந்த வாய்ப்பை ஏற்படுத்தி தந்தைக்கு முதல் உங்களுக்கும் நன்றி கூறியவனாக, துறைமுகம் விமானத்துறை அபிவிருத்தி அமைச்சு சம்பந்தமான ஒரு சில விடயங்களை பேசலாம் என்று நான் நினைக்கிறேன். கொழும்பு துறைமுகமானது 1918 கொழும்பு ஃபோர்ட் கொமிஷன் என்று பெயரில் ஆரம்பிக்கப்பட்டது. 1958 போர்ட் காகோ பேராகவும் அது மாற்றம் பெறுகின்றது. அதனைத் தொடர்ந்து 1979 இலங்கையில் அரசியல் அமைப்பின் பிரகாரம் இலங்கை துறைமுகமாக அதிகார சபையாக நாமம் பெறுகின்றது. தென்னாசிய நாடுகளுடன் ஒப்பிடுகையில் இலங்கை துறைமுகம் துரித வளர்ச்சியை கண்டுள்ளது. ஐரோப்பிய ஆசியா தென்னாசியா பாரிய வளைகுடா கிழக்கு ஆப்பிரிக்கா போன்ற நாடுகளான தொடர்புகளால் பாரிய அந்நிய செலவாணியை பெற்று தருபவருடன் இலங்கையின் பொருளாதாரத்தில் பெரிய ஒரு பங்கினை வகித்து வருகின்றது. இலங்கையின் பல துறைமுகங்கள் காணப்பட்டாலும் கொழும்பு துறைமுகமே இலங்கைக்கு அந்நிய செலவணியை பெற்றுத்தரும் இலவகரமான நிறுவனமாக காணப்படுகின்றது. 2015 இலங்கை துறைமுக அதிகார சபை வருமானம் 12.9 பில்லியனாக காணப்பட்டாலும் 2016 14 பில்லியனாக காணப்பட்டு இது முதல் 4 மாதங்களோட ஒப்புடுகையில் 8.5% அதிகரித்துள்ளது. அதேபோன்று 1944 இரண்டாம் யுத்த காலத்தில் கட்டுநாயக்கா விமான நிலையம் ஆரம்பிக்கப்பட்டது. இதன் முதல் பெயர் ராயல் ஏர்ஃபோர்ஸ் ஆகும். 1957 மேன்மை தாங்கிய SWRD பண்டார் நாயக்கா அவர்களால் பிரதமராக பதவி வகித்த காலத்தில் பிரித்தானியாவின் ராயல் ஏர்ஃபோர்ஸ் பதிலாக ராயல் ஸ்லோன் ஏர்ஃபோர்ஸ் ஆக பெயர் மாற்றப்பட்டுள்ளது. நல்லாட்சி மாற்றமடைந்தது மைல்கல்லாக தற்பொழுது கட்டுநாயக்கா பண்டார் நாயக்கா சர்வதேச விமான நிலையம் ஆண்டுக்கு 2.2 பில்லியன் பிரயாணிகளை பயணம் செய்கின்றார்கள். இது 2017 ஏப்ரல் மாதத்தின் பின்னர் 15 பில்லியனாக மாற்றம் பெறுகின்றது. அதற்கான அபிவிருத்தி வேலை திட்டங்கள் ஜனவரி முதல் ஏப்ரல் வரை நடைபெறுகின்றது. 2016 வருடத்தில் முதல் 4 மாதத்தில் 396,216 பயணிகள் பயணித்ததுடன் இது 2015 ஏப்ரலில் 14% வளர்ச்சியாகும். 2015 கிடைக்கப்பெற்ற வருமானம் முதல் 4 மாதங்களில் 50,529 பில்லியன் ஆகும். இதனை 2016 ஒப்பிடுகையில் 6,490 பில்லியன் வளர்ச்சியாகும். இது முன்னைய ஆண்டுகளுடன் ஒப்பிடுகையில் 29% வளர்ச்சியை கண்டுள்ளது. இன்று பாராளுமன்றத்திலே 2 அணிகளும் பலவிதமான வெட்வரி சம்பந்தமான அறிக்கைகளை இங்கு விட்டு வருகின்றார்கள். ஆனால் நாங்கள் அறிய வேண்டிய விடயமாக இருக்கின்றது, இந்த நாட்டிலே பாரிய ஒரு கடன் சுமையை சுமத்தி முன்னால் இருந்த ஆட்சியாளர்கள் சுமத்திவிட்டு சென்று விட்டார்கள். அதை நிறைவு செய்யும் முகமாகத்தான் இன்று யகப்பாலன ஆட்சியிலே அதற்கான ஒரு தீர்வு திட்டத்தை ஏற்படுத்த வேண்டும் என்ற ஒரு நோக்கில்தான் இந்த தீர்வு திட்டம் இன்று சமர்ப்பிக்கப்பட்டு வருகின்றன. ஆனால் இப்படியான ஏற்பாடுகளின் மூலம் இந்த நாட்டினே மீண்டும் ஒரு கடன் சுமைக்கு இந்த நாட்டு மக்களை தள்ளுவதா? அல்லாவிட்டால் இந்த நாட்டு மக்களை பாரிய கடன் சுமையிலிருந்து பாதுகாப்பதா என்பது மாபெரும் ஒரு கேள்வியாக இருக்கின்றது. அந்த வகையில் இந்த நாட்டிலே இலங்கை எடுத்துக்கொண்டால் விமான அபிவிருத்தியாக இருக்கலாம், மற்றது எங்களுடைய துறைமுக அபிவிருத்தியாக இருக்கலாம். இன்று உலகங்களில் உலக நாடுகளில் துறைமுகங்களை இயற்கையற்றது உள்ள நாடுகளிலே இயற்கையான அமைப்புகளில் அபிவிருத்தி செய்து வெளிநாட்டு வருமானத்தை ஏற்படுத்தக்கூடியவாறு பல வழிமுறைகள் செய்யப்படுகின்றன. ஆனால் இலங்கை நாட்டிலே முன்னால் இருந்த ஆட்சியாளர்களும் அதற்கு முன்னால் இருந்த ஆட்சியாளர்களும் பல பேர் ஆட்சிகள் செய்தார்கள். இந்த நாட்டிலே பாரிய கடன் சுமைகளை சுமத்தினார்கள் ஒழிய எந்த விதமான அபிவிருத்தியும் அவர்கள் செய்ய முடியாமல் போய்விட்டது. அதற்கு மாற்றமான இன்று எங்களுடைய நாட்டிலே கௌரவ ஜனாதிபதி அவர்களும் கௌரவ பிரதமர் அவர்களும் எங்களுடைய கௌரவ அமைச்சர் அர்ஜுனா ரணதுங்க அவர்களுக்கு துறைமுக அபிவிருத்தியை ஒப்படைத்துள்ளார்கள். அவர் ஒரு மாபெரும் அமைச்சர், அவர் ஒரு சிறந்த அமைச்சர் நான் நினைக்கின்றேன். அவர் மிக இந்த நாட்டிலே தற்பொழுது உலகத்திலே ஆக பெரும் இயற்கை துறைமுகமாக விளங்குகின்ற திருகோணாமலை துறைமுகம் முன்னாள் ஆட்சியில் பல வருடங்கள் ஆட்சி செய்தார்கள், பல அமைச்சர்கள் இருந்தார்கள். அவர்களால் அதை அபிவிருத்தி செய்வதற்கு எந்த திட்டத்தையும் முன்வைக்க முடியாமல் போய்விட்டது. பேரளவில் இயற்கை துறைமுகம் என்று சொன்னார்கள், ஆனால் அபிவிருத்திக்குரிய எந்த வழிவகையும் செய்யவில்லை. கௌரவ அமைச்சர் அவர்களிடத்தில் நான் கேட்டுக்கொள்வது என்னவென்றால், பேரளவில் நீங்களும் முன்னே ஆட்சி காலத்தில் இருந்த அமைச்சர்கள் போன்று இருந்து விடாமல் இறைக்கை துயர்மும் என்று உலகமே விரும்புகின்ற அளவு இன்று ஜப்பானை எடுத்துக்கொள்ளலாம், மற்றும் வேறு நாடுகளை எடுத்துக்கொண்டால் அவர்கள் மிக விருப்பமாக இருக்கின்ற ஒரு துறைமுகம் தான் திருகோணாமலை உள்ள இயற்கை துறைமுகம். இதை நீங்களாவது இந்த நாட்டின் கௌரவ ஜனாதிபதியோடும் கௌரவ பிரதமரோடும் இணைந்து இதை ஒரு முக்கியமான உலகிலே முக்கியோடு மையமாக நிலையமாக அமைக்குமாறு உங்களிடத்திலே நான் பணிவாக கேட்டுக்கொள்கிறேன். அதன் மூலம் இந்த நாட்டிலே வெளிநாட்டு வருமானத்தை அதிகரிக்க முடியும், ஜிஎஸ்பியை அதிகரிக்க முடியும், கடன் சுமையிலிருந்து நாட்டை பாதுகாக்க முடியும். இன்று சிங்கப்பூரை நாங்கள் எடுத்துக்கொண்டால் உலகிலே மிக கூடுதலான வருமானம் கொடுக்கூடிய ஒரு துறைமுகமாக சிங்கப்பூர் துறைமுகம் விளங்குகின்றது. காரணம் என்ன? அந்த நாட்டிலே அவர்களுடைய திட்டம், அவருடைய அமைப்பு ஏன் உங்களால் செய்ய முடியாமல் இருந்தது? ஏன் நீங்கள் இப்பத்து வருடங்கள் ஆட்சி செய்தீர்கள், அதற்கு முன்னும் பத்து வருடங்கள் ஆட்சி செய்தீர்கள், பேரளவிலே நீங்கள் துறைமுக அபிவிருத்தி என்று ஒரு அமைச்சை ஏற்படுத்தி உங்களுடைய சுய லாபங்களுக்காக வேண்டி, உங்களுடைய தேவைகளை நிறைவேறுவதற்காக வேண்டி பல்லாயிரக்கணக்கான மக்களை தொழிலுக்கு அமைத்தினீர்கள் ஒழிய, ஏன் நீங்கள் இந்த நாட்டின் வருமானம் வரக்கூடியவாறு அந்த துறைமுக அபிவிருத்தியை நீங்கள் ஏற்பாடு செய்யவில்லை? நீங்களாவது முன் வந்து அதற்குரிய ஏற்பாடு செய்யுங்கள். அதன் ஆசியாவிலே, தென்கிழக்கு ஆசியாவிலே பேரும் புகழும் விளங்கக்கூடிய கொழும்பு துறைமுகம் உலகத்திலே வருமானம் வரக்கூடிய மிக முக்கியமான ஒரு கேந்திர நிலையமாக இருக்கின்றது. அந்த நிலைய கேந்திர நிலையத்தை நீங்கள் முன் வந்து பேரளவில் அமைச்சராக இருந்து செல்ல விடாமல், ஒரு திறமை மிக்க அமைச்சர், செய்யக்கூடிய ஒரு அமைச்சர், இந்த நாட்டுக்கு எந்த விதமான ஒரு தீங்கும் விளைக்காமல் நீங்கள் பல வருடங்கள் எதிரணியில் இருந்து போராடிய ஒரு அமைச்சர், நீங்கள் முன் வந்து இதை வென்று தருமாறு உங்களிடம் நான் பணிவன்பாக கேட்டுக்கொள்கிறேன். இதன் மூலம் வெளிநாட்டு வருமானத்தை இந்த நாட்டுக்கு அதிகரிக்க முடியும், இந்த நாட்டின் சுமையை கரண்ட் சுமையை அதிகரிக்க இல்லாமல் ஒழிக்க முடியும். இன்று 15% அதிகரிக்கப்படுவதற்கு எங்களுடைய வெட்வரி காரணம் என்ன? குழந்தை பிள்ளைகள் போன்று, ஒன்றும் தெரியாதவர்கள் போன்று பல வேடிக்கையான வார்த்தைகளை எதிரணிகள் கதைத்துக் கொண்டிருக்கிறார்கள். அவர்கள் செய்த பாவம் எங்களையும் சுமந்து கொண்டு விட்டது. அவர்கள் செய்த திட்டங்கள், அவர் 10 வருடங்கள் ஆண்டார்கள், 10 வருடத்தில் கிடைக்கப்பட்ட பெருமதி என்னவென்றால், ஒரு வருடம் ஆட்சி செய்து பல கோடிக்கணக்கான கடன் சுமைகளை இந்த யகப்பான் அரசாங்கத்துக்கு சுமத்தி விட்டு சென்றுள்ளார்கள். அதனால் மீண்டும் இப்படியான ஒரு சுமையை செலுத்தாமல் தான் எங்களுடைய நாட்டின் ஜனாதிபதி அவர்களும், கௌரவ பிரதமர் அவர்களும், பாராளுமன்ற அமைச்சர் அவர்களும், பாராளுமன்ற உறுப்பினர்களும் இணைந்து இந்த சுமையிலிருந்து இந்த நாட்டு மக்களை பாதுகாக்க வேண்டும் என்றுதான் ஒரு மிக ஆவலோடு தற்பொழுது இந்த முறை வரவு செலவு திட்டங்கள் தயாரிக்கப்பட்டு இந்த நாட்டு மக்களுக்கு ஒரு நல்ல ஒரு எதிர்காலத்தை மையமாக கொண்டு இந்த ஏற்பாடு செய்யப்பட்டது என்பதை சொல்லி எனக்கு நேரம் அளித்த எங்களுடைய சபை முதல்வர் அவர்களுக்கு நன்றி சொல்லி விடைபெறுகிறேன். சலாம்.
தேங்க்யூ. கரு மோகன் பீத சில்லா மந்துமா இத கலிங் கரு ஷயான் பிரேமசிங்க மந்துமா முழுசுனகன்
கதாகான் மந்து
சுதி கரு சபாபத்துமணி மேரடே ஜனதாவ இத்தாமந்த விமசில்லையும் பலாகினின் யோஜனா கர்ணாவ பிலிமதவ මේ ගරු ස්වභාවයේ විවාදය කරන අවස්ථාවේ අපේ අදහස් ප්‍රකාශ කරන්න අවස්ථාවක් ලැබීම සම්බන්ධයෙන් අපි ස්තුතිවන්ත වෙනවා. මූලාසන රූඪගරු මන්ත්‍රීතුමනි, තාද උදෑසන මේ ආණ්ඩුවේ කරු මුදල් නැමැතිතුමා මේ අගේ මත එකතු කළ බදු පිළිබඳව සාකච්ඡාව ආරම්භ කරේ. මම හිතන ඉතාම දුකෙන් එතුමා ඇත්තටම දුක් වෙනවා අද මේ බදු පටවලා මේ රටේ දුප්පත් ජනතාවට කරදර කරන්න වීම පිළිබඳව. ඒක එතුමාම පිළිගත්තා. මොකද මේක ඉතාම කෙටි කාලයක් තුළ මේ බද්ද ලබා ගැනීම අවසන් කරනවායි. එතුමා අනියමින් පිළිගත්ත කාරණය තමයි මේ බදු වැඩි කිරීම හොඳ නැහැ කියන එක. හැබැයි එතකොට එතුමාගේ කතාවේ එතුමා මූලික වශයෙන්ම ගම්මි කරේ මේ බදු වැඩි කරන්න කාරණා කීපයක් බලපාලා තියෙනවා. இதுமா பலவினி காரணாவ ஹட்டியட එහෙම නැත්නම් අද මේ ආණ්ඩු පක්ෂ කතා කරපු අරු මැතිඅමතුමල්ලා එක්සත් ජාතික පක්ෂේ මේ හැමදෙනා වගේ කිව්ව කාරණේ තමයි මේ බදු වැඩි කරන්න මූලිකම හේතුව වෙන්නේ පහුගිය මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුව කාලේ ගත්ත ණය ගෙවා ගන්න ඒක තමයි මේ උදවිය පුන පුනාම කිව්වේ මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුව මේ රටේ ආර්ථික විනාශ කරලා තිබුණා ඒ විනාශ කරපු ආර්ථිකය ගොඩ ගැනීමේ අදහස ඇතුව තමයි මේ වැට්බද්ද පනවන්නේ කියන කාරණේ ඒක එකක් අනිත් පැත්ත මෙයාලා කියන කාරණේ තමයි ඔබතුමා දකින්න ඇති රූපවාහිනියේ දන්නීම් දාලා මේ මේ බදු බැඩිපුර එකතු කරන්නේ මේ රටේ ජනතාවගේ අධ්‍යාපනය සෞඛ්‍ය ඒ වගේ පහසුකම් ලබා දෙන්න බරු සභාපතිතුමනි දැන් මේ මේ කතාව කියන්න මේ මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුවෙන් මේ රටේ ආර්ථිකය විනාශ කරලා තියෙන නිසා අපිට මේ රට ගෙනියා ගන්න බැහැ කියන කාරණේ කියන්න ආණ්ඩුවක් ඕනද? ඒකට රටට අගමැතිවරයෙක් ඕනද? මුදල් අමතිවරයෙක් ඕනද කියන කාරණේ අපි අහන්න ඕන. නමුත් මේ උදවිය කියන කාරණා සම්පූර්ණ අසත්‍යක්. මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ කාලේ මහින්ද රාජපක්ෂ මැතිතුමා බාර දුන්නේ විනාශ කරපු ආර්ථිකයක් නෙවෙයි. මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රට බාර ගන්නකොට මේ රටේ ආර්ථික වර්ධන වේගය 2004.5.4යි 2014 එතුමා බාර දෙනකොට මේ රටේ ආර්ථික වර්ධන වේගය 107.4යි කරු සභාපතිතුමනි ඒ වගේම එතුමා 2004 මේ රට බාර ගන්නකොට මේ රට ඒක පුද්ගල ආදායම ඇමරිකන් ඩොලර් 162යි 2014 එතුමා මේ රට බාර දෙනකොට ඒක පුද්ගල ආදායම ඇමරිකන් ඩොලර් 3625යි කරු සභාපතිතුමනි අපි කියන්න ඕනේ මේ රටේ ජනතාවට 1948 ඉඳලා මේ රට නිදහස ලැබිච්ච දවසේ ඉඳලා මේ රටේ සමස්ත නිපොන් වටිනා වටිනාකම තිබුණේ ඩොලර් ඩොලර් බිලියන 25ට වඩා අඩුවෙන් 2009 අවුරුද්ද වෙනකම් මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුව ආවට පස්සේ තමයි මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රටේ යුද්ධය අවසන් කළා මේ රටේ ශක්තිමත් ආර්ථික වැඩපිළිවෙළක් සකස් කරාට පස්සේ තමයි 2009 අවුරුද්දේදී රටේ සමස්ත නිමම වටිනාකම රුපියල් ඇමරිකන් ඩොලර් බිලියන 80 දක්වා වැඩි වෙන්නේ. ඒ වගේම අද මේ උදවිය කියාගෙන යනවා මේ ණය ගැන. අවුද්දරු සභාපතිතුමනි අපි කියන්න ඕනේ ඕනම ආණ්ඩුවක් එදා ඩීඑස්එන් නායක මැතිතුමාගේ ආණ්ඩුව ඉඳලා මේ රට සම්වර්ධන කරන්න ණය ලබා ගත්තා. හැබැයි මේ ණය ගත්ත ඒ හැම ආණ්ඩුවම ගෙව්වා. දැන් මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුව 2004 මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ රට බාර ගන්නකොට මේ අපේ රටේ රාජ්‍ය ණය ප්‍රමාණය 2014 දී දළ දේශීය නිෂ්පාදනයේ 102%. එතකොට මහින්ද රාජපක්ෂ මැතිතුමා මේ ප්‍රමාණය 2014 වෙනකොට දළ දේශීය නිෂ්පාදනයේ 77.7 දක්වා අඩු කරා. එතකොට ඒ ණය ප්‍රමාණය එන්නේ අඩු වෙලා තියෙනවා. ඊට පස්සේ 2015 දී මෙතුමල්ලා මේ එක්සත් ජාතික පක්ෂ මේ ආණ්ඩුව මේ රට බාර ගන්නකොට දළ දේ බාර ගත්තට පස්සේ 2015 දී මේ රටේ රාජ්‍ය ණය ප්‍රමාණය දළ දේශීය නිෂ්පාදනය 77% ඉක්මවලා ගිහිල්ලා තියෙනවා. දැන් මම හිතන්නේ දැන් 2016 අවුරුද්ද වෙනකොට දැන් 180%කට වැඩි වෙලා. ඒ නිසා ගරු සභාපතිතුමනි මේ කියන කාරණා එකක්වත් ඇත්ත කාරණා නෙවෙයි. අද මේ ආණ්ඩුව මේ වැඩ බැරි ආණ්ඩුවක් බව ඔප්පු කරලා තියෙනවා. තමන්ගේ වැඩ බැරිකම ඔප්පු වහගන්න මේ ආණ්ඩුව මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුවට ඒ ආණ්ඩුවට ඇමතිවරුන්ට දොස් කියන එක විතරයි
කරන්නේ.
ඒ නිසා ගරු සභාපතිතුමනි අපි මේ රටේ ජනතාවට අපි පැහැදිලිව කියන්නේ මේ ආණ්ඩුව කියන බොරු බේකල් වලින් රැවටෙන්න එපා කියන කාරණේ. එතකොට අනිත් පැත්තෙන් මොකද්ද කරන්නේ මේ උදවිය? අනිත් පැත්තෙන් අද අද කෝප් කමිටුව යන කෝප් කමිටුව මේ මහ බැංකු බැඳුම් කර සිද්ධිය ගැන කතා කරනවා. දැන් අපි දන්නවා අද මේ රටේ ජනාධිපතිතුමාව පිළි අරගෙන තියෙන ලොකු වංචාවක් වුණයි කි. අද මේ ආණ්ඩුවේ ඉන්න ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ මැති අමතුරුපා පිළි අරන් තියෙනවා විශාල මුදල් වංචාවක් මේ හරහා වෙලා තියෙනවායි කි. නමුත් අද එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරු ටික අද නිකම්ම ඉතාලම පල්ලෙය ගන්නට වැඩිලා මේවට ගරු සභාපතිතුමනි අපේ ගම්වලන් ගැන බලු වැඩේ කියලා. දැන් මේ විදියට අද ඉතාමත්ම පහත් ආකාරයට වැඩ කළා අද විකනකාධිපතිවරට තර්ජනය කළා විකනකාධිපතිවරයා ඉතාම පල්ලෙහා මට්ටමට ගෙනල්ලා බරපතල විනාශයක් කරගෙන යනවා. ඉතින් අපි එක පැත්තෙන් සන්තෝෂනවාද ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ මන්ත්‍රීවරු ඒ සම්බන්ධයෙන් විරුද්ධව ඉන්න ගැන. ඒ වගේම නමුත් අද අපිට කියන්න ඕන කාරණේ තමයි ගරු සභාපතිතුමනි අද මායිතල ඔය වගේ බඳුන් කර වංචාවල් උනේ නැත්නම් අද මේ වගේ පදුපණවන්න අවශ්‍ය වෙන්නේ නැහැ ඒ නිසා ගරු සභාපතිතුමනි අද මේ මේ රටේ මුදල් ඇමතිවරයා කිසිම විශ්වාසයක් නැති කෙනෙක් අද අපි දන්නවා ඔහු විශාල ප්‍රමාණයේ බදු නිදහස් ප්‍රමාණයක් දීලා තියෙනවා මේ සුභෝගී මුදල් ගන්න ඕන අයට ඒ වගේම මම හිතන්නේ අපේ රංජිත් සොයිසා ගරු මන්තුමාගේ කතාවේදී කියා ගරු සභාපතිතුමනි අද එතුමා මේක මේක නැහැ බැරණ නැහැ නැත්නම් බොරු කියලා ඔප්පු කරන්න කියන අද මම හිතන්නේ මහා බැංකුවේ අධිපතිවරයාට වර්තමාන අධිපතිවරයාටත් බලපෑම් කරනවා මහා බැංකුවේ දැනට පවතින ආරක්ෂක සේවය අවශ්‍ය කළා සරත් පොන්සේක මැතිතුමාගේ බෑන දනුක තිලරත්න මහත්තයාගේ කම්පැනි එකට ආරක්ෂක සේවය ලබා දෙන්නේ කිදී මේ වගේ විශාල අකර්මන්න විශාල වංචා ප්‍රමාණයක් අද කරගෙන යන ගමන් තමයි මේ මුදල් වැඩි කරන්නේ ඒ නිසා අපි විශේෂයෙන්ම කියනවා මේ බදු මුදල් වැඩි කිරීම අසාධාරණයි ඒ නිසා ඒ සම්බන්ධයෙන් අපි විමුක්තත්ව ප්‍රකාශ කරනවා බොහොම ස්තුතියි
මීළඟට ගරු ප්‍රසන්න රණවීර මන්තුමා
ආසනේ
ඔබතුමාට මිනිත්තු 8ක් කාලයක් තියෙනවා
මූලාසනේ ගරු සභාපතිතුමනි අද වැට් සංශෝධන පනත ගෙන අවන අවස්ථාවේ කතා කරන්න ලැබීම පිළිබඳව මම බොහොම සතුටටපත් වෙනවා මට මතකයි පසුගිය 2015 ජනවාරි 8 වෙනිදාට කලින් මේ ආණ්ඩුව ඉන්න මැතිවරු ප්‍රකාශ කරේ රාජපක්ෂ ආණ්ඩුවේ අවිධිමත් මූල්‍ය කර්මනාකරණය නිසා තමයි අද මේ රටේ ණයබර ඉහළ ගිහිල්ලා තියෙන්නේ එනිසා මෙව හරියට කල්මනාකරණය කරගත්තනම් වංචාව දූෂණය නැති වුණානම් මේ රටේ ජනතාවට සහන දෙන්න පුළුවන් කියලා අපේ වර්තමාන ජනාධිපතිතුමාගේ මැතිවරණ ප්‍රකාශනයේ 20 වෙනි පිටුවේ බොහොම පැහැදිලිව සඳහන් වෙනවා ඔහු ප්‍රකාශ කරනවා ඒ ප්‍රතිවර්ණ ප්‍රකාශයේ මේ වගේ මේ යන වියදම් ප්‍රමාණය ගත්තම මේ වගේ දහ ගුණයක් මේ රට සංවර්ධනය කරන්න පුළුවන් කියලා අපි අද මේ වගේ මේ ආණ්ඩු පක්ෂයේ ඇමතිවරු එදා කතා කරේ සමහර ගන්ෂාට් වාර්තා ආරම්භ කරනකොට බොහොම පැහැදිලිව පේනවා අද මේ වෙනකොට අග්‍රාමාත්‍යතුමාගේ ඉඳන් මේ සියලු ඇමතිවරුන්ගේ ආර්ථික කළමනාකරණය මේ රටේ ජනතාවට බොහොම පැහැදිලි අද සියලු මේ අද අවශ්‍යම පසුගිය මාස දෙක තුනට මේ රටට මුදල් අවශ්‍යතාවය තියෙන්නේ කෝටි 180යි මේ රටේ පසුගිය කාලේ අපි කියමු අපේ කාලේ හොරකම් දූෂණය වුව හොයලා වංචා දූෂකන්ට නඩු පවරලා හිරේ දාන්න අපි විරුද්ධත්වයක් නැහැ හැබැයි බොහොම පැහැදිලිව මේ පසුගිය මාස කීපයට මාස 18ට උන මාස 18ට 20ට උන වංචා ප්‍රමාණය ගත්තන් පස්සේ අද මේ රටේ දැවැන්ත මේ අහිංසක මිනිසුන්ට තලා පෙළලා මේ මිනිසුන්ට වැට් ගහලා මේ රටේ බදු ආදායම එකතු කර ගැනීම අවශ්‍යතාවයක් නැහැ බොහොම පැහැදිලි එදා අපේ මාමාර්ග සා උසස් අධ්‍යාපන ඇමතිතුමත් ඉන්නවා එදා කොළඹ අධිවේගී මාර්ග කටුනායක අධිවේගී මාර්ගය හදද්දි මා කොළඹ මාතර අධිවේගී මාර්ගය හදද්දි එවවල ගණන් මිනුයි කියද්දි කිව්වේ මේවා රත්තරන් වලින් හැදුවද කියලා එදා කෝ ඒ සම්බන්ධව කතා කරපු කට්ටිය නේද කටේ කතා කටවල වල පිටිද කොහෙද ඒවා රත්තරන් වලින්ද කියලා හැදුවේ අද හැබැයි නමුත් අපේ උතුරු අධිවේගී මාර්ගයේ කඩවතේ ඉඳන් මීරිගම දක්වා කිලෝමීටර් 37ක් ඇද්දි අපි එදා ඇස්තමේන්තු කළා මේක ටෙන්ඩර් එවට් කරේ බිලියන 146ට අද වර්තමානයේ මේ බිලියන 158 දක්වා තමයි ඉෂූ කරලා තියෙන්නේ මේ වෙනස බිලියන 12යි ඒ කියන්නේ කෝටි 1200යි හැබැයි ඒවා හරියට නවත්තන්න නැතුව මන්ත්‍රීවරු ප්‍රමාණයත් අඩු කළා මෙව හරියට දුන්නනම් අද මේ රටේ මේ අහිංසක දුප්පත් ජනතාවට වැට් ගහන්න ඕනේ නැහැ තලා පෙලන්න ඕනේ නැහැ අහිංසක රෝගියට අද වැට් ගන්න අවශ්‍යතාවයක් නැහැ බොහොම වැගකීමෙන් පැහැදිලිවම කියනවා සෞඛ්‍යයට ගිය වියදම එන අවුරුද්ද වියදම විශාල ප්‍රමාණයක් අඩු කළා බිලියන් 30000කට හදිලා මිලියන් මේ හැබැයි අද රාගම අපේ ආසල් වැසි කුජලයේ අම්මගෙන මගේ යාළුවෙක්ගේ ඉස්පිතාලේ බෙහෙත් ගන්න ගම ඔපරේෂන් එකට 90000ක පිටින් බඩු ගේන්න කිව්වා 20000ක පිටින් බෙහෙත් ගේන්න කිව්වා හැබැයි අද මේකයි තත්ත්වේ අද සියලු සෞඛ්‍යන කප්පාදු කරලා තියෙන අද සියලු ජනතාව රටේ ජනතාව සම්පූර්ණ සෞඛ්‍යමත් ජනතාව බවට පරිවර්තනය කළ ඉවරයි කියලා ඉතලා ඇති සෞඛ්‍ය අමාත්‍යතුමා අධ්‍යාපනය ඒ වගේම මේ රටේ විරකියාව පිළිබඳ ප්‍රශ්නයක් තියෙනවා ඉත්ක ගාල පිළරට මිනිස්සු ආයෝජකයෝ ගේන්නේ ඉන්දියාවේ ශ්‍රමිකයෝ ගේන්න හදනවා අද අපේ විරකියාව එන්න එන්න පාලට ගිහිල්ලා තියෙනවා ඒ විරකියාව පුහුණු ශ්‍රමිකයෝ නැති කරන්න නැත්නම් අපි මේවට අවශ්‍ය කරන්නේ ඒ පුහුණු ශ්‍රමිකයන් සඳහා ඇස්තමේ කරන අමාත්‍යාංශෙත් වියදම අඩු කරලා තියෙනවා ඒ නිසා මෙව්වට ඇති කරලා ඒ තරුණයන් තව තවත් පුහුණුව ලබා දීලා මේ රටේ දරුවන් හොඳ ශ්‍රමිකයන් පිරිස බිහි කරන්න ඕනේ ඒකම මේම වංචා දූෂණ සිදු වෙනකොට අද මහා බැංකුවේ හොරකම විතරක් කෝටි ආදායම කෝටි 10000කට වැඩි මේ ලාභය අද කෝටි මේ අවුරු කෝටි ලාභය හැබැයි මේකට සම්බන්ධ වෙන්නේ කවුද මේකට සම්බන්ධ වෙන්නේ මහා බැංකුව අධිපතිවරයා අපිට මහා බැංකුව අධිපතිවරයා හැබැයි මහා බැංකුව අධිපතිවරයා තමයි රටට අවශ්‍ය කරන මුදල් රාජ්‍ය ණය දෙපාර්තමේන්තුව දොරා ලබා දෙන්නේ දේශීය විදේශීය හැබැයි විදේශික ආයෝජක අපිට එයිද මෙහෙම කරද්දි රාජ්‍ය මෙහෙ පිළිබඳ ලෝකේ පුරා ගියාම රටේ අස්ථාවර රාජ්‍ය මහා බැංකුවේ ආධිපතිය හොරා කියලා දැනගත්තාන් පස්සේ ආයෝජක හොරකම් කරන්නේ නේද ආයෝජක ඉන්න ආයෝජනය කරන්නේ නේද අඩුම තරමේ මේ රටට පසුගිය කාලේ අපේ හිතුව මේ රටේ ජනතාව හිතුව ආයෝජක ඇවිල්ලා මේ රට සුඛිත මුඛිත ආර්ථිකය බවට පරිවර්තනය වේවි කියලා මහා නැවුම් බලාපොරොත්තු රාශියක් තියාගෙන මේ රටේ ජනතාව එදා ජනවාරි 8 වෙනිදා මේ රටේ විප්ල වෙනසක් කරන්න ඡන්ද පාවිච්චි කරේ අද මොකද වෙලා තියෙන්නේ අද අඩුම තරමේ ෆොක්සගන් ෆොක්සගන් ගහයි තියා කුලියා පිටිය ගේනවා තියා ෆොක්සගන් නෙමේ අගමැතිතුමා ඊයේ පෙරේදා මේ බෙල්ජියම් ගිහිල්ලා ටොපි කම්පැනි බලනවා අපි ටොපි කම්පැනි නෙමේ බුල්ටෝ කම්පැනියක් අර ලංකාවට ඇවිල්ලා නැහැ බුල්ටෝ කම්පැනියක් අක් මේ රටේ අද ඒකයේ තත්ත්වෙටම පත් වෙලා තියෙන්නේ
අවසන් ගන්න වන්දෝ
ඒකම අද මේ රටේ අහිංසක අම්මලා තාත්තලා රට වෙන ඡන්ද පාවිච්චි කරේ ආ තමන් තියපු රත්තරන් බඩු ටික බේරගෙන රත්තරන් ටික කරේ දාගන්න බයිසිකලයට දුන්න 50000 සාක්කුවේ දාගන්න ආයු ගා කෙල්ල කොල්ල ටික වයිෆයි ටික ගන්න මලක් කඩන්න අද ඒකත් නැති වෙලා තියෙන්නේ හරිද මේ තත්ත්වය අද වෙලා තියෙන්නේ අද මේ ආර්ථික ආණ්ඩුව මේ විදියට ගියොත් තව තවත් මේ රටේ උද්දාමනේ නෙමෙයි එදා මම හිතන්නේ සාර්ජියගේ කාලේ තනබද්දක් ගැහුවා මොන බදු ගහයි දන්නේ
නැහැ කාලේ
තනබද්දක් ගැහුවා මේ ආණ්ඩුව තව ටිකක් ගල් ගියොත් මොන බද්දක් ගහයිද කියන එකත් මේ රටේ ජනතාවට බරපතල ප්‍රශ්නයක් ඇති වෙනවා මේ රටේ ජනතාව මේ වැට්ටද්ද පරාජය කරන්න සියලු දෙනාම එකතු වෙන්නේ කියන ඉල්ලීම කරමින් ඉල්ලීම කරනවා
ස්තුතියි මීළඟට ගරු නවාවී මන්තුමා ඔබතුමාට මිනිත්තු 9ක කාලයක් තියෙනවා
Thank you very much, presiding member, for giving me this opportunity. I think from morning we have been discussing about the increase of VAT. Only thing, what is the reason? That is the most important thing, why they are increasing the VAT. As you know, under the earlier government, massive projects were started. Especially in Hambantota, airport, harbour, stadium, in billions they were spending. And today, I just want to find out what is the return what you have got. How many ships are coming to that harbour? How many planes are landing at the airport? How many matches are being played in the stadium? This is the problem. Anticipating the income. What we get in the future from these projects, if they had done it in a proper way, we wouldn't have been facing. Billions of money have been spent there, billions of money have been utilized, but unfortunately, we are not getting a red cent. That is one of the reasons why today we had to pay for their sins. Take the case of Sri Lanka. when the government, when our government took over, Honorable Prime Minister mentioned in the parliament, there are only 22 planes, but there are 330 pilots and 8,000 employees. But when you go in the, daily, when we go in the plane, it is always full. It's always difficult to get tickets, seats. But they say Air Lanka is running at a loss. This is the reason for all the sins what they have done, all the problems what the earlier government created, today we had to pay. Our Prime Minister mentioned in the parliament, monthly we need 2,000 billion rupees to run this government, the country, and out of that we are paying 1,000 billion as repayment of loans taken over by earlier government. So these are the reasons. Now today you can see, now I am coming from Putlam, the coconut developing area. The plantation, coconut plantation industry, there are big estates which were taken over by the government and which are running at a profit. But I'm very sorry to say, now as it is, out of the lands allocated for the plantation under JEDB, then Chidal plantation, Kurunagala plantation, 75% of the land is barren today. That is the fault of the earlier government, which they were, if they have replanted or looked after the estate for the last 10, 15 years, today we'd be receiving an income from those. We'll be deriving the income from those plantations, but these they were never looked after because for reasons like this one today we are suffering. So when you go back to see, now how are we going to create this problem? This is only a temporary issue. This VAT increase is only a temporary issue. So once these things are settled, once we sort of go back to the normal issue, once all these things are looked after, now today what the government is trying to do, you know, the harbour at Hammadwata, then the airport at Hammadwata. Today we are negotiating with other governments. Today we are regarding Air Lanka, we are negotiating with other, because earlier on when one of the Arab countries took over and they were running the, took over Air Lanka, we were running at a profit. We were running at a profit. But once earlier government, what did they do? Just because two flights are not given for their group to go, it was taken over. From that day onwards, we have been running at a loss. And to whom did they hand over? It was handed over to one of his close relations. And I can remember where he was in Singapore, and the flight was going from Malaysia, coming from Malaysia to Sri Lanka, just for him to get into that plane was diverted to Singapore and he got in. This is the way it was running. And how many, now Vatthana there is a mention there, airport there is a mention. All this was the utter nonsense, useless work done by these people. That is why we are suffering today. Today our Prime Minister and the President, they are negotiating. Every other week, President and Prime Minister, they are going to other countries trying to get the help from them. Not to beg and plead, get loans. Not to get, put people into more difficulties. Where we have to improve. Where we have to improve our income. Out of these unwanted, unnecessary things done by the earlier government. Take the case of this CTB. CTB, I can remember Honorable Nimal Siripala, Minister, in his speech he said, there are 100% more than required employees. And today what is happening? We are paying. There are more clerks than drivers and conductors. There are buses, but there are no drivers, but they are unable to employ them because excess employees, people are there. This is the problem. Everybody, earlier government, anybody wanted them employed, they simply employed. In fact, I was also in that government, but I never did that. But today, there are buses, but no drivers, and we are unable to recruit. So this is the problem what we have to do. Very unfortunately, once we receive, now take the for instance, the Samurthy Ministry. Where is the money? Billions of money was collected from the poor people. Today that is missing. When the government took over, that money is not there. It was taken for some other reasons. What happened to the EPF, ETF fund? What happened? money is not there. So these things we'll have to our finance minister has got the difficulty in organizing these things. That is one reason where this is a temporary issue. So till we, as I told you, earlier on, what was the position? Only the government was in favor only with China. Only China was helping us. Almost all the other countries, our big neighbor, India, was against us. America was against us.
I remember you have 2 minutes more.
But after the government taking over, I can remember a few months back, there was a G7 meeting at Japan. All the rich countries got together and they invited our president. Our president was invited and actually he met Obama and all other leaders. Now this is the position. It has completely changed. The rest of the world, almost all the countries have got their confidence. We have got the confidence of them and they are ready to help. So it takes some time. It may take a few months or 1 or 2 years. So in the meantime, we'll have to sort of run this government. That is the main reason why this that is coming up. Probably within 3 months or 6 months, definitely this can be brought down once everything is in order. Therefore, there is nothing to get excited. Government will go on. You can blame anybody. You can say anything. But government will go on. We will do the correct things because we are under the Excellency and the Prime Minister, Mr. Clean. Thank you very much.
Milagata Garu Vasudevana Karmetuma.
Sabhapathyamani Stuti Ravi Karunayaka Garu Mudalamathuma Namange Kathawa Avasan Karamin Adude Kiwwa Me Ministrunta Me Badu Wedi Karanne Akamatten Namuth Me Wedi Kirima Nisa Janathawage Bara Adu Wenawai Kiyala Maithani Thuma Kiwwe ජාතික ණය බර අඩු කිරීම ඒක පුද්ගල ණය බර අඩු කිරීමක් බවට පත් වෙනවා. ඒක හරියටම ඒක පුද්ගල ආදායම වාදයි. ඒක පුද්ගල ආදායම තිබෙනවා. නමුත් ඒක පුද්ගල ආදායම මිනිසුන්ට ලැබෙන්නේ නැහැ. දැන් මේකේ අනිත් පැත්තත් වෙනවා. ඒ තමයි මේ ආණ්ඩුව බදු බර අඩු කරගන්න මහජනයා මත බදු බනවනවා. ඒ නිසා මිනිසුන් ණය වෙනවා. Minisun Ibarra, Minisunga Vaduino. Anduin Ibarra Duenoa, Atermim Hitwood, Esana, Minisumata Badubara Vaduinoa, Enisa, Minisung and Ibarra Vaduino. Many equation, Nick. Megatamai, Ave Ravi Karunayaka, Mantuma, Mahapolo, Matamata, Bala, Ganagatu to Karnav. Then mean Nibarra and Ibarra was in. යන කතාවට එකතු කරන්න දෙයක් තියෙනවනේ පෞගිය පස් මාසේ අපේ ණය කොච්චර වැඩි වුණාද රුපියලේ වටිනාකම අඩු වීම නිසා මාසෙකට රුපියල් මිලියන 10යි මාසෙකට පෞගිය පස් මාසේ මිලියන 5000යි බිලියන 5යි ඒ කොහොමද ඒව එකතු වෙන්නේ මොන ආදරද හදාපු කේල් මලක් නැ මොකද්ද රුපියලේ වටිනාකම අඩු වීම උඩ Tamuna Selage Andupal Neatate, Rupile Vatnakama Vatican Vatican Gia. Ay, Neratati and a dollar, Eliata Galag and a Gia. Ekai Sanchite Vatuni. Tamuna Selage Andue, Avinishita Bavia Ganatibena Sake Udai. Then me million a daha begging. Masa Park, Digatama, million a pandak. අපේ ණයට එකතු වෙලා තියෙන්නේ කිසියම්ම දෙයක් වෙලා නෙමෙයි කිසියම්ම දෙයක් අරගෙන නෙමෙයි කිසියම්ම දෙයක් ඉදි කළා නෙමෙයි නිකම්ම රුපියලේ වටිනාකම අඩු වීම නිසා අඩු වෙන්නට හේතු වෙන ආකාරයට තමුන්නාසේලාගේ ආණ්ඩුව පාලනය ගෙනිච්ච නිසා මෙන්න මේ යථාර්ථයන් ඉදිරියේ තමුන්නාසේලාට කිසිම සදාචාරමය අයිතියක් නැහැ මිනිසුන්ට සත පහකින් බදු වැඩි කරන්න සත පහකින් බදු වැඩි කරන්න අයිතියක් නැහැ දැන් මේ අවස්ථාවේදී ඊළඟට මම අහන්න කැමතියි ඇත්තටම මේ 115 වැඩි කරාට පස්සේ මේ පිරිවැටුම් මට්ටම පාර දැම්මට පස්සේ අපි කවුරුත් දන්නවා විශාල පිරිසක් මේ රටේ මේ වැඩ බදු වලට අහු වෙනවා මේ වැඩ බද්ද ගෙවන්නට පළල් පොදු මහජනයාට සිද්ධ වෙනවා. දැන් මේ නිසා ජීවන වියදම් බර කොපමණකින් වැඩි වෙනවද? මේක නොසංගවා කිව යුතුයි. මේකත් ආණ්ඩුව ගණන් අතල බලලා ඇවිල්ලා කියන්න ඕන. මෙන්න මේ බද්ද තියෙනවා. දැන් ඔය පෑල් බද්ද එකතු වෙනවා. පෝචන් එයාපෝට් ලෙවි, ඊළඟට ජාතික ජාතිය ගොඩ නැගීමේ බද්ද වැඩි වෙනවා. රේගු බදු වැඩි වෙලා තියෙනවා. තමුණාසේලා මහ ලොකු පම්පෝරියක් කිව්වා බදු ආදායම වැඩි වෙලයි කියලා. කොහමද බදු ආදායම වැඩි උනේ? වක්‍ර බදු ෆයිල් ගාන වැඩි වෙලා, ඒ ෆයිල් හරහා නෙමෙයි වක්‍ර බදු වැඩි උනේ. දැන් මේ පෑල් බද්ද වැඩි වෙනවා, ජාතිය ගොඩ නැගීමේ බද්ද වැඩි වෙනවා, රේගු බදු වැඩි වෙනවා, නිෂ්පාදන බදු වැඩි වෙනවා. මේ ඔක්කොම බදු වල එකතුවට වැඩ් බද්දේ 15%ක් එකතු වෙනවා. එතකොට ඒක කොහොමද ජීවන වියදමට බලපාන්නේ? ජන සංඛ්‍යා ලේකම් දෙපාර්තමේන්තුව කියන පෞලක ජීවත් වීමට රුපියල් 40,000ක් පමණ වමනයි කියලා. ඒ රුපියල් 40,000ක් පමණ වමනයි කියන්නේ මේ බදු නැතුව. මේ ජීවන වියදම් බරට කොච්චර එකතු වෙනවද? මේ බදු වල එකතුව ජීවන වියදම් බරෙන් කොච්චර කොටසක්ද මේ බදු වල එකතුව? ඇයි මේක ආණ්ඩුව පැහැදිලිව ගානක් හදලා අපිට කියන්නේ නැත්තේ? නොසඟවා කියන්නේ කියා අපි ආණ්ඩුවෙන් ඉල්ලා හිටිනවා. අපි අභියෝග කරනවා ආණ්ඩුවට ඒ ගාන ඉලක්කම මේ සභාව ඉදිරියේ තියන්නේ කියලා. මීළඟට මේ බදුබර පාරිභෝගිකයන්ගේ බදුබර, එහෙම නැත්නම් පොදු මහ ජනතාවගේ බදුබර. දැන් මේ බදුබර විඳවන්න වෙලා තියෙන්නේ අඩු ආදායම් ලාභීන්ට. රුපියල් 30,000ට වඩා ආදායම් ලබන 60%ක් පමණ මේ ජනතාව මේ රටේ මේ බදුබර විඳවන්න ඕන. නමුත් ඉහළ ආදායම් තියන අයට මේක බරක් නෙමෙයි. මේ අපේ සභාවේ ඉන්න ඉතා විශාල වැඩි දෙනෙකුට මේක බරක් නෙමෙයි. වැඩ් බද්ද 15% නෙමෙයි, වැඩ් බද්ද 25% කළත් බරක් නෙවෙයි. ඇයි එයාලට අපිට ලැබෙන ආදායම් ලැබෙන්නේ මීට වඩා විශාල ප්‍රමාණය. විශාල ප්‍රමාණයක් ආදායම් ලැබෙනකොට වැඩ් බද්ද වැඩි වුණාට, ඒ නිසා මාළුවල මිල වැඩි වුණාට, තවත් සේවාවක මිල වැඩි වුණාට, ටෙලිෆෝන් ගාස්තු වැඩි වුණාට ඒගොල්ලේ වඩුවෙන් පාවිච්චි කරන්නේ. නමුත් මේ රුපියල් 40,000 සීමාව තුළ, 30,000 සීමාව තුළ ජීවත් වෙන ජනතාවට කොච්චර කප්පාදු කරන්න වෙයිද ඔවුන්ගේ ජීවිතයේ උවමනාම දේවල් මේ බදුවල බර එකතු වෙනකොට. දැන් මේ නිසා මේක පෞකාර බද්දක්. ඇයි මේ බද්ද එල්ල කළා තියෙන්නේ පළල්ම ජනයාට, අඩු ආදායම් ලබන ජනයාට, මේ බර දරන්න බැරි ජනයාට? එතකොට අපි අරගෙන බැලුවාම ඉහළ ආදායම් ලබන ධනවතුන්ට කොම්පැනි වලට බදු ගහලා නැහැ. ඒගොල්ලන්ටත් මේ වගේ බරක් එකතු කරන්න තියුණානේ. මේක පාරිභෝගිකයන්ට එකතු කරන බර. මේකෙන් විශාල ප්‍රමාණයක් බලපාන්නේ පොදු ජනතාවට, අඩු ආදායම් ලාභීන්ට. ඉතින් මේ ඉහළ ආදායම් තියන අය ඉන්නවා මේ රටේ 10%ක්, 12%ක් පවුල්, 15%ක් විතර පවුල්, ඉහළම ආදායම් තියෙන පවුල්. ඉතින් ඒ අයටත් බද්දක් ගහන්න බැරිය. මේ රටේ බදුවරට කරගහන්න ඕන, ජාතියේ ණයබරට කරගහන්න ඕන. ඉතින් මේ රටේ ඉහළ ආදායම් තියෙන අයත් ඒ බරට කරගහන්න එපාය. එතකොට මේ වැඩ් බද්ද වගේම බද්දක් එළටත් ගහන්න එපාය. එහෙමනම් එබඳු සාධාරණ බෙදීමක් මේ බර ඉසිලීමේදී මේ ආණ්ඩුව බෙදා වෙන් කර තබා තිබෙනවද? මේ ආණ්ඩුව මේ රටේ ඉහළ ආදායම් ලබන කොම්පැනි වලට, ඉහළ ආදායම් ලබන ධනවතුන්ට මේ ණය බරට මූණ දෙන්න දායක වෙන්නේ කියලා බද්දක් පැනෙව්වද? නෑ. ඇයි? මේ ආණ්ඩුව ධනවතුන්ගේ ආණ්ඩුවක්. මේ ආණ්ඩුවේ අයිතිකාරයෝ මේ රටේ ඉන්න කොම්පැනිකාරයෝ, මේ රටේ ඉන්න ධනවතුන්. අන්න ඒ නිසයි මේ ඔවුන්ට මෙවැනි බද්දක් පැනෙව්වේ නැත්තේ. මේක පෞකාර බද්දක් කියන්නේ ඒ නිසයි. ඊළඟට අපි යමු තවත් වැදගත් කාරණයකට මේ ධනවතුන්ගේ බද්ධ අඩු කර තිබෙන්න. දැන් මේ ආණ්ඩුවට කොච්චර ආදායම අඩු වුණාද අර බියර් වල රේගු බදු අඩු කළා. එතකොට මේ රවි කරුණායක මුදල් නැමැතුමා විටින් විට රේගුවේ නිලධාරීන්ගේ විරෝධය නොතකා රේගු බදු අඩු කරනවා විවිධාකාර ආනයනවල විවිධාකාර භාණ්ඩ ගෙන්වපුවායි. එහෙම ආනයනය කරපු භාණ්ඩවල ඒ රේගු බදු අඩු කිරීමෙන් කොච්චර ආණ්ඩුවේ ආදායමක් අහිමි වුණාද? මීට අමතරව අපි අරගෙන බැලුවාම පෞගේ අයවෙන් කොච්චර ආදායම් බදු අඩු කළාද ඉහළ ආදායම්වල?
ඔබතුමාට මිනිත්තුවක් කාලයක් තියෙනවා.
මට විනාඩි දෙකක්. තමුන්නාසේ දන්නවා නේද? මට විනාඩි දෙකයි කිව්වා තියෙන්නේ. ඉතින් කොහොමද ඉතින් තප්පරේ දැන් ගියප මම කියන එක අහගෙන ඉන්නකො.
ඔබතුමා බාධා කරන්න එපා කරු මම තුමා කතා කරන්න.
දැන් මට වෙලාවක් නෑ ඒකයි. නැත්තම් මම ඔබතුමාට ඊට දෙනවා. දැන් දැන් වෙලාවක් නෑ ඒකයි මම මේ කියන්නේ. මම මේ කියන්නේ ගියවර අයවැයෙන් අඩු කළා 15% දක්වා කම්පැනි වල බදු 15% දක්වා අඩු කළා ඉහළ ආදායම් තියෙන අයගේ බදු. එතකොට ඒවයින් ආණ්ඩුවට කොච්චර හිමි වුණාද? මේ වගේ සාහසික අපරාධයක් තියෙනවද? බදු බර උහුලන්න බැරි ජනතාව මත මේ බදු බර පටවලා මේ රටේ ආදායම් තියෙන අයගේ බදු බර අඩු කළා. ඒක සදාචාරයද? ඒක මේ යහපාලනයද?
අවසන් කරන්න ගරුමන්තුමා.
මේ විනාඩිය නෙමෙයි
ඔබතුමාගේ කාලය වෙන් කළා නෑ. වාසුදේව මන්තුමා කතාව අවසන් කරන්න.
මම ඉවර කරන්න මේ හදන්නේ. මට ඉඩ දෙන්නේ නෑනේ මේ. ඒකනේ සභාපතිතුමනි මේ වෙලා තියෙන හුටපටේ. දැන් මේ මගේ කතාව ඉවරයි. දැන් මේක කොයි වගේද කියනවා නම් අපි ජන කවියක් අහලා තියෙනවා පෞකල ගොනෝ ඇදපන් හපුතල් කන්ද. දැන් මේ රජයේ වැරදි ආර්ථික ප්‍රතිපත්තියේ කන්ද අදගෙන යන්නේ පව් කරපු පොදු ජනතාව. අද කෙවිටෙන් අයිනවා මේ ආණ්ඩුව පොදු ජනතාවට පව් කළ ගොනු අදපන් මේ අපේ ආර්ථිකයේ කන්ද. කන්ද මුදුනේ බංගලාවේ ඉහළ පන්තිය විශාල සාදයක්. විශාල සාදයක් වැට්වල බාධාවක් නෑ. වයින් තියෙනවා. සියලුම රටවීම තියෙනවා. අන්න එවැනි තත්ත්වයක් මේ බදු ප්‍රතිපත්තියේ තියෙන්නේ. ජනතාව මේ බර අදිනවා. ඒ අදින බර හේතු කරගෙන මේ රටේ ආර්ථිකයේ සියලුම සැප සම්පත් භුක්ති විඳින ඉහළ පන්තිය මේ රටේ බදු වලින් ගැලවිලා ඉන්නවා. මේ රටේ බදු
ගැනවීමෙන්
ඔවුන් මුදවා හැරති වෙනවා. මෙවැනි සාහසික අපරාධයකට මේ රටේ ජනයා නිසි
පිළිතුරු
දෙන්නේ නැහැ කියලා විශ්වාස කරමින් මගේ වචනේ හමාරයි.